સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 71, પ્રસારણ તારીખ 29 મે 2008. આજે ફરી એક ગુરુવારની સાંજે મારા ખેડૂત ભાઈઓને અને ખાસ તો લક્ષ્મી ભાભી કે ચંપા ભાભીની જેમ ખેતીમાં રસથી આગેવાની લઈ રહેલી બહેનોને અમારા બંનેના નમસ્કાર.
ભાઈ, તમે ઉમા ભાભી જોઈ છો?
ક્યાં એવું કહીએ?
હું એ ચર્ચા ચાલુ થાય ને એ પહેલોથી જ અહીં બેઠી છું.
હા, છો
તો મને નમસ્તે કહેવા દેશો કે નહીં?
ભાભી, તમારે તો અલગથી ખાસ કહેવાનું છે, એટલે તમારું નામ નથી બોલ્યા. કારણ કે ઉમાએ કહ્યું એમ હવે બહેનોએ આગેવાની લેવી જ પડશે.
શંકરભાઈ, ઈમો તમારે કેવું ના પડો.
શું વાત કરો?
જાણો, આજની જ વાત કરું. અમારીઓ નો વધારે ટાઈમ હતો જ નહીં.
બરાબર.
એટલે મીજ હોમેથી કહ્યું કે આજ તો મને એકલીને જ જવા દઉં. કપાસના બિયારણની અને વાવણીની તૈયારીની અતિ વાત લઈને આવવાની છું.
વાહ, આ તો બહુ સારું કર્યું ભાભી. પણ પહેલા તમે મને એ કહો કે ગયા વર્ષે તમારે કપાસમાં કેમ રહ્યું હતું?
આ ઈમો તો જુઓ ને. હા, અમાર પેલા લેબડા વાળા ખેતરમાં વીઘે તી મણ ઉતર્યો હતો. ઓવા. અને આ ખારાચીઓમાં તો, હા યાદ આવ્યું, વીઘે 18 જ મણ ઉતરેલો.
બોલો. અને તમારા નણદોય મહેશભાઈ ને?
આ મહેશકુમાર નો કોઈ ખાસ વધારો નતો.
બરાબર. કેમ?
કારણ વીઘે 20-22 મણ કપાસ ઉતરતો.
ઓહો, એમાં તો કઈ ના કહેવાય.
ઓવા ઓવા, એટલામાં તો મહેનત નો ખરસ કાઢતા ખાસ ના બચ્યો ભાઈ.
પણ તમારા વિસ્તારમાં તો ઘણા ખેડૂતો વીઘે 30-35 મણના ઉતારાની વાત કરે છે ને?
સાચી જ વાત છે. હા, આ અમારો રોમભાઈ નો અને મનુભાઈ નો અને આ પેલા મેરુભાઈ નો વીઘે 30-35 મણ કપાસ થયો તો. અને આ પેલા વલકુભાઈ છે ને, યોન તો વીઘે 42 મણ નો ઉતારો આવ્યો તો. બોલો
બોલો. ચાલો બીજાની વાત જવા દઈએ. પણ તમારી બે વાડી માં ઉતારામાં આટલો બધો તફાવત કેમ?
એ ફેરનું કારણ તમાર ભાઈ
છે. એમાં એ બિચારો જવાબદાર?
તો એ તો બિચારા બધા પાકમાં સરખી જ મહેનત કરતા હશે ને,
અને ખાતર દવા કે પિયત સરખા જ આપતા હશે ને.
શંકર ભાઈ, આ પેલા દોહરામાં કહ્યું શક નહીં.
શું?
ધરા વીણ ધાન ના નીપજ અને બીજ વીણ છોડ
ના હોય,
એટલે સૌથી મોટો ફરક છે બિયારણ નો.
બરાબર, હવે સમજ્યા.
ઓવા, વધાર ઉતાર વાળું બિયારણ માર બાપા ત્યાંથી મૂં લાયતી. ઓવા, અને આ પેલા ઓછા ઉતારા વાળું ખેતર નું બિયારણ યોન પેલો વેપારી ધાબળી જોતો.
એટલે નહીં હોય પાકું બિલ કે નહીં હોય કંપની નું કોઈ નામ.
હા, તમે તો જાણો છો ને, તમાર ભાઈ ને કોઈ મેઠું મેઠું બોલી ઉધાર આલન, એટલે એ કશી હા ના કયાવના લઈ જ આવવાના છો. શું સીધા આન સીધા કેવાય? તાણ વરી પાછા મનશું કેતા ખબર છે? મોટું આવડું મેણું મારેલું. અને પાછા કે જો આ તારે બાપાએ હગી દીકરી પોહેથી નફો નહીં છોડ્યો. આ યોન કરતા પડીકા દી 200-250 રૂપિયા ઓછા ભાવે લાયો છું.
બરાબર. હવે તમારું લીમડા વાળું ખેતર કેવડું છે?
એ છે 10 વીઘા અને ખારચિયું છે 7 વીઘા.
બરાબર.
હવે જો તમે ખારચિયામાં સારું બિયારણ વાવ્યું હોત તો કેટલો કપાસ થયો હોત?
જુઓ ને ભાભી, વીઘે 30 મણ.
બરાબર.
7 × 3 = 21 અને 65 મેલ્યું મેડું, એટલે 210 મણ કપાસ.
210 મણ કપાસ થયો હતો. બરાબર ને?
બરાબર.
એટલે કે વરસ સારો હોવા છતાં તમે તમારા 7 જ વીઘામાં 84 મણ કપાસ ની ખોટ ખાધી. કેટલી? 84 મણ ની.
હાય હાય ભગવાન.
અને મને 500 જ રૂપિયા ભાવ ગણીએ ને તો તમને કુલ 42,000 રૂપિયા ની ખોટ ગઈ.
42,000 રૂપિયા?
હા, એકલા કપાસમાં જ. એ જ રીતે વીઘે 6,000 રૂપિયા ની ખોટ ગણીએ તો 50 વીઘામાં પૂરા 3,00,000 રૂપિયાનો કપાસ ઓછો ઉછળે.
ભાઈ, એકલા અમાર ગામમાં જ પૂરા 700 વીઘોમાં કપાસનું આવું નકલી બિયારણ વાયું તું. હિસાબ કરો.
તમે જ વિચારો, સરકાર દ્વારા પ્રમાણિત બિયારણ નહીં વાપરવાના કારણે જ તમારા ગામને 42,00,000 રૂપિયાનો ઓછો કપાસ ઉતર્યો હતો.
ખાલી નકલી બિયારણના કારણ છે?
ખેતીમાં માત્ર બિયારણ ખરીદતી વખતે અને એની વાવણી વખતે આપણે જો બેદરકાર રહીએ તો આપણી સાથે જે છેતરપિંડી થાય તો પણ ઉપજમાં બહુ મોટું નુકસાન સહન કરવાનું આવે કો. અને એવું જ છે જમીન મુજબ બિયારણની પસંદગીનું. ખર્ચાળ પાકોની વાવણીમાં આ બધી બાબતોનું બરાબર ધ્યાન રાખવું જોઈએ. ભાભી
શું તમે ભાઈ
કેમ
એ ગોમો બધો ભેળો થઈ એક જ જાતનું બિયારણ લાવો તો તો પાક હરખો જ ઉતરવાનો છે.
ના 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 બિલકુલ નહીં, ત્યારે ત્યાં જ આપણી ભૂલ થાય છે ને. ડીએસસી અને ધારી કૃષક વિકાસ પ્રોડ્યુસર કંપની લિમિટેડની મદદથી ધારીમાં મળેલા ખેડૂત સંમેલનમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિયામક ડોક્ટર સાવલિયાએ આ જ વાત કરી હતી, સાંભળો.
મુખ્ય વસ્તુ જે છે એ જમીન, બિયારણ અને પાણી. તમારે ઓળખવાની છે કે મારી પાસે જે જમીન છે એ હલકા પ્રકારની છે, મધ્યમ પ્રકારની છે કે ભારે પ્રકારની. આ ત્રણ પ્રકારની જમીન હોય. હલકા પ્રકારની જમીન હોય તો બિયારણની જાત એવી પસંદ કરવી જોઈએ કે જે વહેલી પાકી જાય. મધ્યમ પ્રકારની જો તમારી પાસે જમીન હોય અને થોડું ઘણું પાણીની સગવડતા હોય તો વધારે ટકે, થોડું વધારે ઉત્પાદન આપે. એમાં હોય છે ગ્રેડ લખેલા હોય ખોખા ઉપર કે ભાઈ આ હલકી જમીન માટેની જાતો છે. પ્રશ્ન ક્યાં થાય છે, ઘણા બધા ચોમાસાની અંદર અમારી પાસે આવે કે સાહેબ હજી અમારે તો બીટી કપાસમાં ઝીંડો આવ્યા નથી, મારા પાડોશીને ઝીંડો આવી ગયા. એનું કારણ શું કે તમે એ જાત પસંદ કરવામાં ભૂલ કરી. તમારી જમીન પ્રમાણે તમે જાત પસંદ નહીં કરો તો તમે એ આ ભૂલના ભોગ બનશો. એટલા માટે જાત પસંદ કરવાની છે, જો હલકી જમીન હોય તો વહેલી પાકની જાત પસંદ કરશો તો જ તમને ઉત્પાદન મળશે. ભારે જમીન હોય, બહુ રસકસ વાળી હોય, સારી હોય, કાળી, એકદમ કાળી જમીન, તો તમે લાંબા અંતરવાળી, લાંબા જીવનક્રમ વાળી જો જાત પસંદ કરશો તો તમને એમાંથી વધારેમાં વધારે ઉત્પાદન મળશે અને પાછી પિયતની સગવડતા હોય. પેલા કપાસની વાત કરી દઉં તો તમારે જે તમે બી વાવ્યું એ એક ખાણામાં એક જ બી વાવવાનું છે. અંતર તમારી મેળે નક્કી કરવાનું છે. ત્રણ ચાર જાતના અંતરથી વવાય છે. કઈ જાત પસંદ કરી છે એના પર અંતરનો આધાર રાખે કે ડીએપી ની અંદર ફોસ્ફરસ તત્વ હોય. એ ફોસ્ફરસ તત્વ તમે જયારે નાખો જમીનમાં ત્યારે તમારો પાક અવળો હશે બે મહિના પછી, તેમાં બીજું કઈ હાલશે નહીં. અથવા એ ફોસ્ફરસ તત્વ છે એની જે ખાસિયત છે એ જમીનમાં ઉપર ને ઉપર જ્યાં પડ્યું છે ત્યાં જ પડ્યું રહેશે. એનું તત્વ ચાલવાનું નથી. યુરિયા હશે તો યુરિયામાં જે નાઇટ્રોજન તત્વ છે એ તત્વ ચાલે, એની મુવમેન્ટ થાય, એ નીચે ઉતરે. ફોસ્ફરસ તત્વ જ્યાં પડ્યું છે ત્યાં પડ્યું રહેશે. કપાસનું મૂળ ત્યાં લેવા નહીં આવે. એટલા માટે થઈને તમારે 450 રૂપિયા ખર્ચવાની જરૂર નથી, પણ 200-240 ની યુરિયાની થેલી આવે એ લઈ અને તમારે 15 દિવસે જો બીટી કપાસનું વાવેતર કરવું હોય તો એના ડોઝ આપવાના છે. યુરિયાના ડોઝ તમે જેટલા આપશો એટલા મિત્રો ફાયદો થશે. એનું કારણ શું કે બીટી કપાસ છે એના મૂળ બહુ નાના છે. જે વહેલી પાકની જાતો હશે એમાં 40-45 દિવસે ફૂલ આવવા મળશે. મધ્યમ પાકની જાતો હશે એમાં 55 દિવસે ફૂલ આવશે અને મોડી પાકની જાતો હશે એના 70 દિવસ પછી ફૂલ આવશે. તો મિત્રો તમે સમજી લો કે 45 દિવસે જે પાકમાં ફૂલ આવવા મળે, વહેલી પાકની જાતનું તમે વાવેતર કરી દીધું છે તો એ જાતને તત્વોની જરૂર પડશે. 2 મહિના પછી, 2.5 મહિના પછી જો એની ઉપર 25-30-50 ઝીંડવા લાગી જાય, મૂળિયા એના ટૂંકા હોય, તમે ડીએપી ખાતા આપ્યા કરો તો એ કઈ લઈ શકે નહીં. પછી તમે એમ કે મારો કપાસ ખાખરી ગયો. શું કામ ખાખરી ગયો? કે એ મૂળિયા જે છે એને તત્વોની ઉણપ જણાય, એને 50 ઝીંડવાનો ખોરાક પૂરું પાડી ન શકે એ છોડ. એટલા માટે થઈને તમે પાછું જે યુરિયા આપવાનું હતું એ આપ્યું નહીં, તમે બધા ડીએપી જ આપ્યા કરો. જો યુરિયા આપશો તમે જોજો, આ જે કઈ હું બોલું છું એ સંશોધનના પરિણામો છે, એ એક વર્ષના નથી. સરકાર આની પાછળ 1,00,000 રૂપિયા ખર્ચે છે.
અને એવું જ બીજા ખેતી નિષ્ણાતોએ કહ્યું હતું કે બિયારણ વાવતા પહેલા ઉધઈ કે ચૂસિયાનાશક દવાનો, ફૂગનાશક દવાનો પટ અને રાઇઝોબિયમ અથવા ટ્રાઇકોડર્મા જેવી જૈવિક કલ્ચરનો પટ ચોક્કસ ક્રમમાં જ આપવો જોઈએ,
બરાબર,
જેથી એનો આપણને વધારેમાં વધારે લાભ મળે. ભાભી સાંભળો એમણે શું કહ્યું હતું.
પહેલી જ વાત કરીએ કે આ પટ આપવો હોય તો પટ કઈ રીતે આપવો જોઈએ, ત્રણ વસ્તુ આપણે સાથે આપવી હોય. ઘણી વાર ઉદય નો પ્રશ્ન હોય ત્યારે ઇન્સેક્ટિસાઇડ આપણે સાથે આપતા હોય છે, પછી આ પટ આપતા હોય છે અને આ કલ્ચર નો પટ પણ આપતા હોય છે. તો પહેલામાં પહેલો પટ છે એ આપણે ઉદય જેવી દવાઓ હોય જંતુનાશક દવાનો એનો પટ આપી સુકાઈ જાય, ત્યાર પછી થાયરમ કેપ્ટન છે એ ફૂગનાશક દવાનો પટ આપવાનો હોય, અને જયારે વાવેતર કરવાનું હોય એવા જ સમયે આપણે રાઇઝોબિયમ કલ્ચર છે ટ્રાયકોટરમાં છે એનો પટ આપીને આપણે વાવેતર કરવાનું હોય. પણ આપણે જયારે બોલી બે દવાનો પટ આપેલો હોય ત્યારે ખાસ ખ્યાલ એ રાખવો જોઈએ કે આપણે જે ભલામણ કરેલી હોય એના કરતા પટ જે ટ્રાયકોટરમાનો છે તે આપણે રાઇઝોબિયમ કલ્ચર નો છે એનું પ્રમાણ છે એ દોઠું કરી નાખવાનું, જેથી કરીને અમુક જે બેક્ટેરિયા છે એ મરી જાય તોય પણ આપણે જે ટ્રાયકોટરમાં કે પેલું આપવું હોય તો એનો આપણને ઉપયોગ થઈ શકે.
ભાઈ મને તો લાગે છે કે પાછળથી કદાચ થોડું ઓછું ધ્યાન આલીએ તો કદાચ ચાલે, પણ બિયારણ ખરીદતી વખતે અને વાવણી વખતે તો પૂરતી ચીવટ રાખવી જોઈએ.
બહુ
સાચી વાત છે. સરકાર માન્ય ડેપો માંથી પ્રમાણિત બિયારણ અને એ પણ પાક્કું બીલ લઈને જ ખરીદવાનું.
વળી આમાં આળસ જરાય નહીં કરવાની હો. મોડા મોડા જઈએ ને તો જ્યાંથી એને જેવું મળે એવું બિયારણ ખરીદવું પડે.
સાચું.
એના કરતા વેળાસર ચાર જગ્યાએ ફરીને પૂરતી ખાતરી કર્યા પછી આપણી જમીનને અનુકૂળ હોય એવું બિયારણ જ લેવાનું અને યોગ્ય સમયે જ વાવવાનું.
હા, એમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઝાલમોરના દાયાભાઈ જીવણભાઈ ચૌધરીએ જેવો પ્રયોગ કર્યો છે એવો પ્રયોગ કરો તો બાકીની જમીનને આરામ પણ મળે અને આપણે ઓછા પાણી જરૂર પૂરતા જ બિયારણ અને ઓછા ખાતરે પણ સારો પાક ઉગાડી શકીએ છીએ.
ભાભી 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 એમ કહો ન કે અહીંયા ચાતરો જ
નવો ચીલો.
ભાભી નર્સરીમાં જેમ છોડના રોપા તૈયાર કરાય છે ને એમ જ શ્રી ડાયાભાઈએ ખેતરના એક ખૂણે કુવાની બાજુમાં જ, એટલે પાણી નજીક હોય તો બીજો ખર્ચે ન થાય, કોથળીઓમાં કપાસના રોપા ઉગાડ્યા. પછી એ 15 દિવસ ના થયા ને ત્યારબાદ બરાબર તપાવેલા ખેતરમાં ચોકડીઓ પાડી પેલા અને જ્યાં છોડ રોપવાનો હોય ને ત્યાં જ ફરતું ખાતર આપીને બિયારણ ખાતર પાણી ને ખર્ચની બચત કરીને એ છોડ રોપ્યા.
ભાઈ તમને તો લાખ લાખ ધન્યવાદ સર, તમે બનાયેલા ચીલે તો બધો ખેડૂત ભાઈઓ બુનો એ હેડવા જેવું છે.
બિલકુલ સાચી વાત. બોલો ઉમા, આજે તમે શું પૂછવાના છો?
લાલ, આજે મારે તો ખેડૂત મિત્રોને એટલું જ પૂછવું છે કે બિયારણને પટ કયા ક્રમમાં આપવો જોઈએ.
સવાલ ફરી બોલું છું મિત્રો, બિયારણને પટ કયા ક્રમમાં આપવો જોઈએ, એટલે કે જંતુનાશક દવા ઉધઈ માટે કે ચૂસિયાનાશક દવાનો પટ ક્યારે આપવો જોઈએ, ફૂગનાશક દવાનો પટ ક્યારે આપવો જોઈએ અને જૈવિક પટ પણ ક્યારે આપવો જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું છે.
ગુરુવારે તો અમે 0 27 17 235 અને 995
ઉપર
ખેડૂત મિત્રોના ફોન આવવાના ચાલુ રહે ત્યાં સુધી બેસીએ છીએ, ભલે ને પછી અડધી રાત થઈ જાય.
પણ શંકરભાઈ, આ 67મા પ્રોગ્રામના ઇનામ કુને કુને મળ્યા છે એ તો કહેવાનું રહી જુ
રહી નથી ગયું. ભાભી હું એ બંને નામ હાથમાં તૈયાર રાખીને જ બેઠી છું.
વાહ 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 વાહ.
સાંભળો, 151 રૂપિયાનું બીજું ઇનામ મળે છે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગામ દુધાળાના શ્રી નાનુભાઈ શિયાળને,
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતી જાય છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગામ ગગાણાના શ્રી નાથાભાઈ વરજાંગભાઈ પટેલને.
ભાઈ તમનો બેવનો અને બાકીનો બધો ખેડૂત ભાઈઓ બુનો આ ચંપા ભાભીનો ધન્યવાદ અને કોંગ્રેચ્યુલેશન.
વાહ, તમે તો સરસ અંગ્રેજી બોલ્યા હો.
ભાભી હવે તો છે ને દવાના બિયારણના અને ખાતરના પડીકા એ થેલી ઉપર લખેલી બધી વિગત વાંચીને જ વાપરું છું.
વાહ વાહ, તમને પણ કોંગ્રેચ્યુલેશન.
જાગૃત મહિલા
ડીએસસી ને સજ્જતા સંઘ પણ એવું જ ઈચ્છે છે ભાભી, એક ખેડૂત જાગૃત બને
બરાબર,
અને તો જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી પ્રસ્તુત આ કાર્યક્રમ સાર્થક
બનશે. અને આમાં કશી જ મૂંઝવણ હોય ને તો ફોન ઉપરાંત નિસંકોચ પત્ર પણ લખી શકે છે ખેડૂત મિત્રો, ખરું કે નહીં ભાભી?
ઓ વાહ, શાનામું તો મૂઢે જ હોય.
બોલો બોલો.
સત્તાનું શાન, એટલે આવા ખેતી મોર બીએસસી સરકારી ટ્યુબવેલ પોહે ગોપાલ અમદાવાદ 58.
આવતા ગુરુવારે વાત કરીશું મગફળીના બિયારણની. ત્યાં સુધીમાં તમે પણ બીજી તૈયારી કરી રાખજો. એટલી ભલામણ સાથે કહી દઈએ,
નમસ્તે, આવજો.